તારીખ 30/11/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 233 અને 234 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 187
જ્ઞાન સ્વભાવમાંથી આત્માની અનંત શક્તિના સત્વમાંથી જે જ્ઞાન સાધારણપણે પૂર્ણપણે પૂર્ણ પ્રગટ થયા તેને હવે બહારથી સંભવવાનું બાકી રહ્યું. પોતાની શક્તિ સંપૂર્ણ ખીલી ગઈ એ સાધારણ નથી, એટલે અસાધારણ કહ્યું. જગતમાં કરુણ દશા વિશ્વના અનંત જીવોમાં 6 મહિનામાં 608 જીવોની છે, મોક્ષ જવાની. એના પ્રમાણમાં ઉત્પન્ન થાય ને, સર્વોત્કૃષ્ટ સંપૂર્ણ શુદ્ધ સંપૂર્ણ નિરાવરણ અને પૂર્ણ પવિત્ર દશા પોતાના આત્મામાંથી ઉત્પન્ન થઈ, અંદરથી ઉત્પન્ન થઈ એટલે આત્મામાંથી ઉત્પન્ન થઈ, જેમાં જ્ઞાન અધૂરું ન રહ્યું, જેમાં આનંદ પરમાનંદપણે પરિપૂર્ણ પરમાનંદપણે પ્રગટ થયો, જેમને કોઈ અતૃપ્ત ભાવ ન રહ્યો, અનંતના ભાગે ઈચ્છાનો વિકલ્પ ન રહ્યો, કોઈ વિકલ્પ નહીં, કોઈ ઈચ્છા નહીં, પરમ શાંત પૂર્ણ શાંત દશામાં જઈએ જાણી ગયા. કઈ ગોળાનું રહેતું નથી એ બતાવવા માટે પ્રશ્ન કરે છે, એને શું લેવાનું રહે છે, જેની પાસે પૂર્ણ આનંદ છે, જેનું પૂરું જ્ઞાન પ્રગટ છે, એનું બહારથી શું લેવું છે. આમ તો જેને બહારથી કંઈક લેવું છે અથવા જેને બહારથી સુખ લેવું છે એ ભલે એવા પરિણામ કરે, તમારે આ ચીજ જોઈએ, તે ચીજ જોઈએ, ફલાણું જોઈએ, ફલાણું જોઈએ અને એ બધું જોઈએ, એમાં સુખ મળે, થઈ જશે, આવી જશે, એને પણ કોઈ ચીજ મળતી નથી ને એમાં એ ચીજ એને મળતું નથી, તેથી સુખ પણ એને મળતું નથી. એક દ્રવ બીજા દ્રવને મળતું નથી, એક દ્રવ બીજા દ્રવને મળતું નથી એટલે મારું દ્રવ બીજા દ્રવને પહોંચતું નથી. બીજું કોઈ પરમાણુ કે બીજો કોઈ જીવ આ દ્રવને આવીને મળતો નથી, તેથી ભિન્ન પણ હું રહું છું. સદા સર્વદા સૌથી સર્વથી હું નિર્લેપ રહું છું, એવો અનુભવ કરવો રહ્યો. એવા અનુભવથી એમ કહ્યું કે એક દ્રવ બીજા દ્રવને મળતો વગર છે, એટલે અમસ્તુ પણ વસ્તુનું સ્વરૂપ અથવા વસ્તુ વ્યવસ્થા એવી છે કે કોઈને કાંઈ બહારથી લેવાનું હતું જ નથી. જો કે જગતના તમામ ઝઘડા વેદની તમામ તકરાર અને જે કોઈ વિગ્રહ થયા વિશ્વયુદ્ધ પર્યંતના વિગ્રહો થયા એ તમામ મૂળ તો બહારથી લેવા માટે છે, ચીજ એક છે ને લેવી છે, બેને બે માંથી એક કોઈ લઈ શકે છે એ વસ્તુની વ્યવસ્થામાં તો નથી. કઈ ચીજને લઈને સાથે લઈને કોણ ગયો, કોઈ રહ્યા તો નથી, શાશ્વત તો કોઈ રહ્યા નથી. જે ગયા તે કઈ ચીજને સાથે લઈને ગયા, લેવાના પરિણામ કરીને ભલે ગયા હોય, લેવાના પરિણામ કરતા પૂર્વ પુણ્યના યોગ્ય સંયોગ થયો ત્યારે એને એમ માન્યું કે મને પ્રાપ્ત થઈ ગયું, મને મળી ગયું, અને એ મમતાના પરિણામ લઈને ભલે ગયા હોય, પણ ચીજ કઈ સાથે લઈને ગયા? કોઈ ચીજ કોઈ સાથે લઈને જતું નથી, એનો અર્થ કે કોઈને કોઈ બરોબર મળતું નથી. એટલે બહારથી કાંઈ લેવાનું હોતું જ નથી. આ જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય દર્શનના કાળમાં સમ્ય દર્શનના કાળમાં અનુસમ્ય જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન થતાં તો એ સ્થિતિ પ્રગટ થઈ કે જે હવે એ પરમાત્માની જગતમાંથી કાંઈ લેવા દેવાનો વિકલ્પ સુદ્ધા રહ્યા નથી, અસ્થિરતાનો વિકલ્પ નથી. જ્ઞાનીને અભિપ્રાય નથી પણ અસ્થિરતાનો વિકલ્પ થાય છે. એટલું દુઃખ છે, એટલો દોષ છે, તેને પણ એ પોતાના જ્ઞાનના આધારે, જે જ્ઞાન ધન્યતાનું થયું છે એના આધારે પુરુષાર્થ કરીને ટાળે છે. બહારથી લેવાનું કાંઈ હોતું નથી, હોતું નથી એવી શ્રદ્ધાજ્ઞાન આચરણની પુરુષાર્થની સ્થિતિ થતાં બહારથી લેવાનો ભાવ અંશે પણ રહે નહીં. તેથી તે સર્વથા સર્વથા વિકલ્પથી રહિત થયા, નિર્વિકલ્પ થયા. નિર્વિકલ્પ દશા પ્રથમ સમ્ય દર્શનના કાળમાં પણ થઈ, પછી અવારનવાર અનેક વાર તો થાય નિર્વિકલ્પ દશા. કહેવાય બધી નિર્વિકલ્પ દશા તો પણ તારતમ્ય ભેદે સંસ્થાન અનુસાર તે નિર્વિકલ્પતામાં જે એની તારતમ્યતા છે, એની અવગાઢતા છે, એની તીવ્રતા છે, એમાં ફરક છે. ક્વોલિટીમાં ફરક નથી, જાત એક સરખી છે. એટલે બધાને જ નિર્વિકલ્પ દશા કહેવાય. છતાં ચોથા ગુણ સ્થાનમાં અને પાંચમા ગુણ સ્થાનની નિર્વિકલ્પ દશા, ચોથા ગુણ સ્થાને જઘન્ય છે, પાંચમા ગુણ સ્થાને વિશેષ છે, સાતમા ગુણ સ્થાને મધ્યમ કક્ષાની છે, સાતમા આઠમા દશમાંથી ઉપર ઉપરની દશામાં ઉત્કૃષ્ટ દશામાં આવે છે. અહીંયા એવી નિર્વિકલ્પ એવા થયા જે વિતરાળ દેવ થયા, પરમાત્મા થયા, જેને દેવત્વ દેવપણાનું વિશેષણ લાગુ પડે એવી વિશેષતા પ્રગટ કરી, તે થયા તે થયા નિર્વિકલ્પ થયા, તે એવી નિર્વિકલ્પતા પ્રગટ થયું તો થયા તે થયા. પછી એમાંથી બહાર આવતા એવી નિર્વિકલ્પ દશામાંથી આત્માઓ સદાને માટે બહાર આવતા નથી. સદા નિર્વિકલ્પ પરિપૂર્ણ જ્ઞાનને આનંદને ધારાવા એ દશામાં, ભલે દશા સમય સમયની છે તો પણ એક સરખી ધારાવાહી પૂર્ણ દશામાં એ બિરાજમાન રહે છે. આ વાત કરવાનું કારણ શું? પોતાને એવું થવાની ભાવના છે તે પોતાને એવું થવાની ભાવના છે, પોતાની ભાવનાનો વિષય છે, પોતાના એ ધ્યેયનો વિષય છે, પોતાના આદર્શનો વિષય છે, એટલે એ વાત આવે છે, એની મુખ્યતા છે. અને એ વાત બહાર આવતા મોક્ષ તત્વને વિશે જેનો વિપરીત અભિપ્રાય હોય એને ફેરવ્યો હોય તો ફેરવવાનું એને કારણ બને છે, નિમિત્ત બને છે, તો મોક્ષ તો આવું હોય. આથી બીજા પ્રકારે કોઈ મોક્ષ હોઈ શકે નહીં. જૈન દર્શનમાં મોક્ષ તત્વનું જીવન સ્વરૂપ કયું છે એવું મોક્ષ તત્વનું સ્વરૂપ કોઈ અન્ય દર્શનને વિશે પ્રતિપાદન કરેલું જોવામાં આવતું નથી. ચેલેન્જ મારે કહી શકાય એમ છે. આત્માને જ્યાં છેલ્લે રહેવાનું સ્થાન છે તે મોક્ષ તત્વ છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત જ્ઞાન અનંત દર્શન સહિત જો એ દશામાં એ દશાનો વિષય સ્પષ્ટ કર્યો તો એથી પ્રતિપક્ષનો જે વિષય છે બંધ તત્વનો એ પણ જૈન દર્શનમાં છે. એ બંધ તત્વનું સ્વરૂપ ક્યાંય છે બિલકુલ સ્પષ્ટ સાંગોપાન તર્ક શુદ્ધ ન્યાય શુદ્ધ અને અનુભવ સિદ્ધ કહેનારે અનુભવ સિદ્ધ વાત કરી. આમ બંધ છે ઉપયોગ પર પદાર્થમાં પ્રતિબદ્ધપણાને પામે બદ્ધપણાને પામે એટલે કે અટકે એટલે કે બંધાય સંબંધ પામે એને બંધ કરવામાં આવે. ભાવ બને પછી પરમાણુ તો આપોઆપ એના ધર્મ પ્રમાણે કર્મ પરમાણુનું બંધ છે પણ એ તો પરદ્રવ છે એ કંઈ સ્વદ્રવ નથી અને એક દ્રવ બીજા દ્રવને મળતું નથી. બધો આધાર ભાવબંધ ઉપર છે એટલે પોતાના ઉપાદાનના પરિણામ ઉપર છે એનો ઉપાદાનના પરિણામ ઉપર છે. આખું જીવની અજ્ઞાન દશામાં અજાણપણે પુણ્ય સંચય કરવાનું લોભ હોય છે. માને છે કે હું ધર્મ કરું છું પણ એમાં ખરેખર તો પુણ્ય સંચય થાય છે જે મોક્ષનું કારણ નથી પણ સ્વર્ગાદિનું કારણ છે. એવા જે પુણ્ય ભાવ હું ભવિષ્યમાં પણ ત્યારે દુઃખી ન થાવ, બીજા ભાવમાં પણ હું દુઃખી ન થાવ અને સુખી ને સુખી રહ્યા કરું એટલા માટે હું પુણ્ય કરું, હું દયા પાડું, હું દાન આપું, હું યાત્રા કરું, હું પૂજા ભક્તિ કરું, આ કરું આ કરું આ કરું એમ થાય છે. કે કલ્યાણ કરવું છે ભાવના કરી અને શુભ ભાવ કરી કલ્યાણ કરવા માટે એને શું કર્યું કે એકલા શુભ ભાવ કર્યા, શુભ ઉપયોગ કરીને એકલા શુભ ભાવ કર્યા અને જન્મ મરણ પૂરવાનું જરા પણ કારણ છે નહીં. આગળ બતાવી કે ખરે કોઈ જો પોતે શોધક હોય પોતાને સદાય દુઃખથી મુક્ત થયું છે કે નહીં, પૂરું સુખ પૂરું સુખ જોઈએ છે કે નહીં, આ અભિપ્રાય છે કે નહીં, તો વિશિક્ષણ જીવે એનું કારણ એનું કાર્ય બધે સંશોધન કરીને નક્કી કરવું જોઈએ કે ન કરવું જોઈએ. નહીં તો આમાં મરીન શું કરવું એ પુણ્ય સંચય તો અનંત વાત કર્યો એના ફળમાં જે કાંઈ સંયોગો ઊભા થયા ત્યારે પાપ સંચય પણ પાછો એટલો જ કર્યો. કેવી રીતે રોકી શકાય? પરદ્રવ્યમાંથી સુખ લેવાની રૂચિ હોય અને પરદ્રવ્યના જે પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઉપલબ્ધિ હોય એ પરિણામને રોકે કેવી રીતે? એનાથી રોક્યા રોકી શકાય નહીં, એ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે એને પાપ નથી કરવું એવો અભિપ્રાય કામમાં આવતો નથી. શું જીવન વિચારે, તો અમે તો અત્યારે છે એ છોડવા માંગી છોડીને બેઠા છે, ત્યાગી થઈ જાય સાધુ થઈ જાય બીઠા, ક્યાં અમારે પૂરું ભોગવ્યું છે, આ છોડી લો ત્યાગ કરી દીધો. પણ જેને પૂરો ભાવ રૂચે છે, જે ત્યાગ કર્યો એ ભાવ રૂચ્યો, આજે ને કાલે પુણ્યના ફળમાં આસક્ત થઈને પાપ બાંધા વગર રહી શકશે, પોતાના પરિણામ પોતે નહીં રોકી શકે. એટલે ભગવાનને ત્રીજો રસ્તો પકડ્યો અને ત્રીજો રસ્તો બતાવ્યો કે આ બંને પુણ્ય પાપના દંડમાંથી તારે છૂટવું હોય, આ ચક્કરમાંથી તારે છૂટવું હોય, તો એ બીજો શુદ્ધતાનો રસ્તો છે, શુદ્ધ પરિણામનો રસ્તો છે, વિતરાગતાનો રસ્તો છે. એ વિતરાગ માર્ગે ચડ અને માર્ગે ચાલ્યા તું એ માર્ગે ચાલ, તો તારો સંસાર છૂટે, એ સિવાય બીજો કોઈ ઉપાય નહીં. એ માર્ગ છે આ નિર્વિકલ્પ થવાનો. નિર્વિકલ્પ થયા તે થયા પછી બહાર આવતા જ નથી. પૂરી દશાનો મહિમા છે, મહત્તા છે, તો પછી એમને બહાર આવવાનું રહેતું નથી. એટલે કોઈ પરમાત્મા ફરીને અવતાર ધારણ કરે છે એ વાત રહેતી નથી, અથવા કોઈ દેવ થઈને પરમાત્મા થઈને લે દે છે, ભક્તોને ભીડ ભાંગે અને અભક્તો હોય દુષ્ટ હોય એને કાંઈ શિક્ષા કરે એ પરિસ્થિતિ હતી. દેવ મહિમાનો બોલ છે 234. મારે કરવાનું ઘણું બાકી છે એમ માનનારને આગળ વધવાનો અવકાશ રહે છે. મુખ્યજીને ગુણ થાય એના માટે વાત છે. કોઈ મુમુક્ષુએ એમ માની લેવું ન જોઈએ, અથવા કોઈ સાધક જે કોઈ આત્માનું સાધન કરવા માગે છે, સાધક થાય છે, અથવા સાધક થયો રહેવાનું માને છે કે હું આત્માને સાધનારો છું અથવા મારું કલ્યાણ સાધનારો છું, એને કદી પણ એમ ન માનવું જોઈએ કે મેં ઘણું કર્યું છે, મારે કરવાનું ઘણું બાકી છે. આ મને માનવું જોઈએ, મારે કરવાનું ઘણું બાકી છે એને માનવું જોઈએ. કેમ કે સમ્યક દર્શન ભલે નિમાયંત દશા છે, તો પણ મોક્ષ માર્ગની એ જગન્યમાં જગન્ય દશા છે, પહેલું પગથિયું છે. બીજું તો ઘણો પુરુષાર્થ બાકી છે, જીવન દશાની પોતું અપૂર્વ વાત છે, અને ત્યાંથી શ્રેણી માંડવી એ તો બહુ મોટી જગતના પુરુષાર્થનો વિષય છે. એમ પોતાના ધ્યેય સુધી જ્યાં સુધી પહોંચવું છે ત્યાં સુધીનો આખો માર્ગ નજરમાં રાખીને વિચારવું જોઈએ કે મારે તો હવે ઘણું બાકી છે. કલ્પના નથી, વાસ્તવિકતા છે કે ખરેખર બાકી જ છે. હું માન કહે છે કે અતિ પરિણામીપણાનો દોષ આવે છે. જ્ઞાન માર્ગે આગળ વધતા સિંહજી એ વાત લીધી છે ને, જ્ઞાન માર્ગે, ક્રિયા માર્ગે અને ભક્તિ માર્ગે આગળ વધનારને લાલ બત્તી ક્યાં ક્યાં મૂકી છે એમાં એક વાત લીધી છે, અતિ પરિણામી પણ. અતિ પરિણામી પણ એટલે હું ઘણો આગળ વધી ગયો છે, વધી ગયો છું એવું એને ભાવમાં રહ્યો. સ્પષ્ટ ભાષાએ તો એને અભિમાન કહેવાય, બીજું કાંઈ કહેવાય નહીં, એ દોષ છે. પણ જ્ઞાનનો સૂક્ષ્મ ખીલી જાય તો કંઈ ત્યાગ્યાદીની વૃત્તિ હઠથી કરી શકતો હોય, કારણ કે યથાર્થ નથી એટલે હઠ છે એમ કહેવાય. યથાર્થતા હોય એને દ્રઢતા કહેવાય, યથાર્થ દ્રઢતા કહેવાય, અને જેને યથાર્થતા ન હોય એને હઠ કહેવાય. તો જરાક હઠ હારી કરી શકતો હોય કે જરાક જ્ઞાનનો ઉઘાડ શાસ્ત્ર માગતા માગતા વધી ગયો હોય તો એને એમ થાય કે હું આગળ વધી ગયો છું. એની સામે આ બહુ સારો વિષય લીધો છે. આધારને વર્તમાન પરિણામ લીધું, હવે વર્તમાન પરિણામનું ઠેકાણું નથી. મોક્ષ માર્ગને સાથે એને સરખાવવામાં આવે તો એના પરિણામના કોઈ ઠેકાણા નથી. પણ એનું એમ થઈ ગયું છે કે મેં ઘણું હું ઘણું કરો છો ને મેં ઘણું કર્યું. તો એને એમ કહે છે કે મારે કરવાનું ઘણું બાકી રહે છે એમ માનનાર ને જ આગળ વધવાનો અવકાશ રહે છે. બીજી વાતો નથી સમજી લેવી કે જેને મેં ઘણું કર્યું એમ લાગે છે એ આગળ વધવાનો નથી, કેમ કે એને જે કાંઈ કર્યું એને અભિમાન થયું એ આગળ વધવાનો નથી. તે અટકી ગયો, અટકી ગયો એટલું જ નહીં પણ ખરેખર તે ત્યાંથી પાછો પડવાનો એને રસ્તો પકડ્યો, એ પાછો પડવાનો છે આગળ આવવાનો. પોતાનું સ્વલક્ષ છે એવા જીવ માટે આ બધી વાતો બહુ સુંદર વાતો છે. જે સ્વલક્ષ પોતાની વિચારણા કરે છે એનું જેને આગળ વધવું છે એને આ બધું અમૂલ્ય માર્ગદર્શન છે. આને મૂળ ન થાય, કેમ કે જીવ પડવાના રસ્તેથી બચે. ચડાણ હોય છે યાત્રા કરવા જાય ત્યારે પર્વતના શિખરોના પડે તો જાય ખીણમાં આરવા ફરવા જાય, ખીણ હોય છે ને છેલ્લો પોઈન્ટ પછી ત્યાંથી ખીણ હોય એને ખબર ન હોય કે ક્યાં પર મુકતા ખીણમાં બી ઉભરાશે નીચે કોઈ બોલાણ છે તો કંઈ ખબર પડે નહીં. એને તો ખેડ સુધી જવું એટલે હવે પછી આગળ જવાનું મારે બાકી રહ્યું નહીં. તો નીકળ પડે કે હું હવે ઠેર સુધી જઈ આવ્યો છું, ક્યાંક બાકી રહ્યું નથી. પણ વેઠો પડી જતા કોઈ એને બચાવે એ ઠેર જવાનું સ્થાન નથી. એ વેઠ જવાનું સ્થાન છે, ઠેઠ જવાનું નથી પણ વેઠ જવાનું છે. એને ખીણમાં જે તો બચાવે તો એનો ઉપકાર કેટલો, ત્યાં તો એક મૃત્યુ છે. આ તો અનંત જન્મ મરણથી બચવાનો ઉપાય છે. જે મિથ્યા મેં ઘણું કર્યું હું બહુ આગળ વધી ગયો એવો જે મિથ્યાત્મ ભાવ એ આધાર લીધો, ત્રિકાળની દ્રય સામાન્યનો આધાર લેવાને બદલે નાતા દ્રષ્ટા સ્વભાવનો આધાર લેવાને બદલે એને વિભાવનો આધાર લીધો, એ મિથ્યા દ્રઢ કરી દર્શન ગુરુને વધાર્યો, એમાંથી બચાવવાની વાત છે. મિથ્યાથી બચાવવાની વાત છે, અનંત જન્મ મરણના કારણથી બચવાની વાત છે. મારે કરવાનું ઘણું બાકી છે એમ માનનાર ને જ આગળ વધવાનો અવકાશ રહે છે. જો એમ ન માનતો હોય, એમ ન જાણતો હોય, એવા ખ્યાલમાં ન હોય, એવી સમજણમાં ન હોય, તો એ જાણે ન જાણે પણ એવી સમજણમાં છે કે મેં ઘણું કર્યું છે, એ આગળ નહીં વધે પણ પાછળ જશે, નિયમથી પાછળ જશે, ચોક્કસપણે અવશ્ય એ પાછળ જશે જશે ને જશે. કોઈ કે એવું તો અમે નથી માનતા કે અમે બહુ આગળ વધી ગયા છે, પણ હું જાણું છું, હું સમજું છું, માર્ગ હાથ આવ્યા પહેલા એ પ્રકાર આવ્યો એ પણ એમાં જ જાય છે. પરિણામનો વિકલ્પ બીજો દેખાય છે, જાત એક જ થઈ ગઈ છે. વિકલ્પ એવો નથી કે મારે ઘણું કરવાનું, હવે મારે મેં ઘણું કર્યું છે બાકી નથી, હવે બહુ વાર ઘણું કર્યું, મેં ઘણું કર્યું, એમ વિકલ્પ ભલે એમ ન હોય પણ હું જાણું છું, હું સમજું છું, જ્ઞાન અપેક્ષાએ કર્યું, બધું કયા અપેક્ષાએ કર્યું, વિશેષ શોષણ થાય ત્યારે, શોષણ વિશેષ થાય ત્યારે એના માટે શ્રીમદજીએ બહુ સારી વાત કરી છે કે ભલે શાસ્ત્ર જ્ઞાન ને શાસ્ત્ર વિષયનું સંબંધ વધુ હોય, શોષણ વધુ એટલે સંબંધ વધુ હોય, પણ એમાં અહંકાર ન આવે અથવા અમને ઘણું જાણ્યું મને ઘણું આવડે છે એવું ન આવે, એના માટે એને શું વિચારવું જોઈએ કે મારી દશામાં કોઈ અપૂર્વતા પ્રગટે નથી, જે સંપૂર્ણ નિરાવરણ થયું છે એનો અંશ પણ પ્રગટો નથી, ત્યાં સુધી આ જાણપણાની શું કિંમત છે? તો હું ત્યાં એમને લીધું છે, કેમ કે એમની શૈલી એવી છે કે ત્યાં સુધી એ જીવે એમ વિચારવું પોતા માટે કે મને આ બધું અભિમાન થાય છે, નિરાવરણ દશાનો અંશ પ્રગટો નથી અને અપૂર્વતા પ્રગટી નથી, ત્યાં સુધી પોતે આગળ વધ્યો છે તો ઘણું કર્યું છે તો હું સમજું છું કે એમાં કાંઈ પણ પરિણામ આવે તો મને સમજાવ્યું કે આગળ વધવાનું માત્ર અભિમાન વર્તે છે એમ એને પોતાનો દોષ પકડી લેવો, એક પ્રમાણે એવી વિચારણાનો વિષય લીધો છે. ગુરુદેવ તો બહુ સ્પષ્ટીકરણ આ વિષયમાં એવી રીતે કરતા કે જે જ્ઞાન પરસત્તાને અવલંબે, એ પરસત્તા અવલંબી જ્ઞાન તે જ્ઞાનની જાતના રમે તો ખતરતા નથી. અધ્યાત્મના વિષય એવી રીતે ઉપાડતા કે પરસત્તા અવલંબી જ્ઞાન તે જ્ઞાન નહીં, આધાર દેતા હતા સાધન છે, જ્ઞાન સાધન છે એમ કહે નહીં, એમ માને નહીં, માને તો એ જ્ઞાની નહીં, કહે તો એ જ્ઞાની નહીં, જ્ઞાન હોવા છતાં જ્ઞાન નથી એમ કહી દીધું, થઈ દોષ છે. જ્ઞાનનો એ વિભાવ છે, સ્વસત્તાને અવલંબવું, જ્ઞાનથી સ્વસંવેદન ભાવમાં રહીને સ્વસત્તાને અવલંબવું એ જ્ઞાનનો સ્વભાવ ગુણ છે, અને પોતાની સત્તા છોડીને પરસત્તાને અવલંબવું એ જ્ઞાનનો વિભાવ છે. એટલે મોક્ષ માર્ગમાં આવ્યા પછી પણ જેટલો અસ્થિરતાને લઈને ઉપયોગ બહાર જાય છે તો એને નિંદો છે, એનો નિષેધ કરે છે, એને ગુણ માનતા નથી, એને સાધન માનતા છે. પછી એ જ્ઞાનનો વિષય શાસ્ત્ર સંબંધિત જ્ઞાન હોય તો પણ, અને એ જ્ઞાનનો વિષય દેવગુરુ શાસ્ત્ર હોય તો પણ, એમાં ઓછું એવું કોઈ તોડ્યું નથી, એક કાંટે તોડી છે વાત બધી. પછી અશુભ વિષય અશુભ ઉપયોગ થયો માટે દોષ થયો, જે જ્ઞાન અશુભ વિષયમાં ગયું, પાપ સાથે જોડાણું, પાપ પરિણામ સાથે એને યોગ કર્યો, જોડાણ કર્યું, માટે તો નિંદાને પાત્ર છે, પણ આ તો શુભયોગ છે, શુભોપયોગ છે એમ વાત તો લઈ નથી, બહાર ગયો કે બસ, બહારથી લેવાનું શું છે તો કહી દીધું, બહારથી કાંઈ લેવાનું નથી, બહાર જાય છે શું કરવા, દેવ ગુરુ શાસ્ત્ર પાસેથી તારું કાંઈ મળે એમ છે નહીં, બોધ લે એમનું સ્વરૂપ જોઈને તું સ્વયં બોધને ગ્રહણ કર, બોધને અંગીકાર કર, બીજી વાત છે, પણ તને કઈ યાથી મળે કે તને આપી દે કોઈ, એ તો કોઈ વસ્તુના સ્વરૂપમાં નથી. છે
એની ગુરુ જવાય નહીં તો ત્યાં વાપરવાની કેટલી મુખ્યતા, કે બધી ગુરુ ગુણ થઈ જાય એટલી મુખ્યતા એની અપેક્ષા છે. તો અહીંયા પણ જે સ્વાનુભવ છે એ મૂડીની વપરાશ છે, મૂડીનો ઉપયોગ છે, જે ઉપયોગ જ ન હોય તો મૂડી નથી, મૂડી તો મૂડી નથી એમ થઈ જાય. એટલી અપેક્ષા છે. શું કહે છે? હો આવો આશ્ચર્યકારી દ્રવ સ્વભાવ પૂત્યો એટલે કે અનુભવમાં આવ્યો એમ. થાંભલો જેમ ખડેલો એમ મરી જાય એમ દ્રવ એમને મરી ગયું છે. દ્રષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપર જામેલી ને જામેલી રહે છે. જામેલી રહે છે કે પરિણામશીલ તો છે, સમય સમયનું સમય સમયનું ઉત્પાદ હોય છે, પણ છતાં એક જ જગ્યાએ એ ધ્રુવ ખીલાને છોડીને દ્રષ્ટિ પણ આજે પાછી થતી નથી. એવું દ્રવ દ્રષ્ટિનું કાર્ય છે. હંમેશા પ્રગટે ત્યારથી એક સરખું એક ધારણ સ્વદ્રવની સાથે અપેક્ષી
આ પ્રકારને એકમાં સંકળી લીધા. વાક્ય રચના એવી છે એના પ્રતિપક્ષમાંથી કાઢ્યો, કોઈ ક્રિયામાં આગળ વધવાનું, કોઈ જ્ઞાનમાં ક્ષોભમાં આગળ વધવાનું, કોઈ ભક્તિભાવમાં આગળ વધવાનું, કોઈ કાંઈ આગળ વધવાનું, કોઈ પણ પ્રકારે એ બધા બી એકમાં હું કરી લેવા માટે લાંબુ પ્રવચન ન આવે, એકમાં આવી લઈ લીધું કે મારે કરવાનું ઘણું બાકી છે. શું મારે કરવાનું ઘણું બાકી છે એમ માનવું રહ્યું, એમ જ માનવું જોઈએ. જો એને મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય, મોક્ષની દિશામાં આગળ વધવું હોય તો એને એમ જ માનવું, તો આગળ વધવાનો અવકાશ છે, તો જગ્યા છે, નહીં તો આગળ વધવાનો દરવાજો બંધ ને પાછળ જવાનો રસ્તો ખુલ્લો. કેવો ઢાળ વાળો, બહુ પરિશ્રમ પડે નહીં, એમને મીઠો હાલો અલ્પ પ્રયાસ છે. અનંત કાળમાં મારે આત્માનું કલ્યાણ કરવું છે એવા પરિણામ જીવે ઘણી વાર કર્યા, અનંત વાર કર્યા છે. પછી આત્માનું કલ્યાણ કરવાની ભાવના હોવી જોઈએ. એવી ભાવનાથી અમે કઈ કરતા હોય તો એવી જ ભાવનાથી કરીએ ને, કઈ બીજી ભાવના થોડી હોય શું એ દાવો રવાજે કરવું. એ ભાવના બધી સમજવા જેવી છે, એ વાત ખોલે છે, એ વિષય ખોલે છે. આ વિષયમાં પણ જીવ ભ્રમણામાં નવી જાય બહુ અસાધારણ ઉપકારનો વિષય છે. કે અનંતકાળમાં પણ મારે આત્માનું કલ્યાણ કરવું છે એના પરિણામ જીવે ઘણી વાર કર્યા છે, અનંત વાર કર્યા છે. પણ એ પરિણામ કર્યા છે, એ પરિણામ યથાર્થ પ્રકારે કર્યા નથી, અથવા એ પરિણામમાં યથાર્થતા આવી નથી, એનો કોઈ પુરાવો ખરો, એનું કોઈ લક્ષણ ખરું, એ વાત સમજાય એવી કોઈ વાત સ્પષ્ટ ખરી કે હા છે. કે એવો ભાવ કર્યા પછી એને તે ભાવના માની ભલે, એવો ભાવ કર્યા પછી તેણે શું કર્યું કે વિવિધ પ્રકારના વિવિધ પ્રકારના શુભ ભાવો કર્યો કરીને અટકી ગયો, સંતોષાઈ ગયો, એટલે અટકી ગયો. એ શુદ્ધ ભાવો થી આગળ વધીને શુદ્ધતામાં આવવાનો તે પ્રયત્ન ન કર્યો, એ પ્રયત્ન ન કર્યો, એ પ્રયત્નમાં તું આવ્યો નહીં, એ પ્રયત્નમાં તું ઉત્સાહિત થયો નહીં, એ દિશા તે પકડી નહીં. એ એમ બતાવે છે કે તે તારો આત્મકલ્યાણ કરવાનો ભાવ કરવા છતાં તે ભાવ તે યથાર્થ કર્યો નથી. આત્મકલ્યાણ કરવાની અમારી ભાવ છે, જેટલું શાસ્ત્ર માનતો આત્માનું કલ્યાણ માટે કરીએ છીએ, દેવદર્શને આત્માનું કલ્યાણ કરવા માટે કરીએ છીએ, દયાદાની યાત્રા વેપાર કરીએ છીએ, બધું આત્માનું કલ્યાણ કરવા માટે. અમારે કલ્યાણ કર્યું હોય તો કરીએ, નહીં તો હું કરવા કરીએ આ બધું, અમારે શું બધું હું કરવા કરવું જોઈએ, કલ્યાણ કરવું છે માટે કરીએ.
કલ્યાણ કરવા વાળાને શુદ્ધતાનો પુરુષાર્થનો પ્રયાસ ચાલુ થાય છે ત્યારે એની એ કલ્યાણ કરવાની ભાવના યથાર્થ છે અને સાચી છે. નીકળે ભાવના યથાર્થ નથી એટલે કે ખોટી છે, પ્રમાણયુક્ત છે, પોતે એ ભાવમાં છે એમ માનીને પોતાથી છેતરાય છે અને મુંચના બુદ્ધિ એ પ્રવર્તે છે. મુંચના એટલે પોતે પોતાથી છેતરાઈ જાય છે. બહુ સરસ બોલ છે. અનંત કાળમાં મારે આત્માનું કલ્યાણ કરવું છે, મારે મારું કલ્યાણ કરી લેવું છે એવા પરિણામ જીવે ઘણી વાર કર્યા, એક ભાવમાં ઘણી વાર કરે, વારંવાર કરે. અનંત કાળમાં તો અનંત વાર કર્યા છે એમાં પ્રશ્ન નથી, પણ એક ચાલો ભાવમાં એને ઘણી વાર એવો વિચાર આવે, ઘણી વાર એવો વિકલ્પ પરિણામ આવે, મારે તો મારું કલ્યાણ કરવું છે, મારે તો મારું કલ્યાણ કરવું છે. પણ પોતે જ્ઞાન સ્વભાવની પ્રધાનતા કરીને અને શુભરાજની પ્રધાનતા છોડીને આ મોટામાં મોટી જો કોઈને ગડબડ કર્યો હોય તો આ કરે છે. ભાવ કર્યા પછી, પરિણામ કર્યા પછી જે ગડબડ કરે છે એને આ કરે છે કે શુભની પ્રધાનતા છોડીને અને સ્વભાવની પ્રધાનતા કદી કરીને સ્વભાવની શોધ કરીને શુભમાં રહ્યો, શુભમાં આવ્યો અને શુભ યોગમાં રહ્યા છતાં એને શુદ્ધતાનું શુદ્ધ સ્વરૂપનું શોધ ચલાવીને નિર્ણયની દિશામાં પ્રયત્ન કર્યો ને એ પ્રયત્ન કર્યા વિના, સ્વરૂપની દિશામાં સ્વભાવની દિશામાં પ્રયત્ન કર્યા વિના એણે જે કાંઈ કર્યું છે તે બધું ખોટું ખોટું જ કર્યું છે. મુશ્કેલ વિચાર છે, પરંતુ ભાવના એ બહુ મોટી વાત છે. કોઈ પણ જીવને મોક્ષનું મૂળ શૂન્ય દર્શન છે, મોક્ષ માર્ગ નામ શૂન્ય દર્શન એ મોક્ષનું મૂળ છે. એટલે શૂન્ય દર્શનની મૂળ ભાવના છે,
બરોબર.
ભાવનામાંથી ઊભી થયેલી ચીજ છે. તો એ ભાવના તો બહુ મહત્વનો વિષય છે. બહુ ખોટો તો ભાવનાનો વિષય વારંવાર લે છે બહુ જોરથી. તો એ ભાવનાના વિષયમાં જો જીવ છેતરા જાય તો પછી ક્યાં એને આરો વારો રહ્યો, કે પછી તો એને બચવાની કોઈ જગ્યા રહેતી નથી. તો એને કહે છે કે આયા તું છેતરાણો, એનો તાળો મેળવ્યો છે તારે, કે તું છેતરાણો છું કે નથી છેતરાણો. બે વર્ષ થયા, પાંચ વર્ષ થયા કે પચીસ વર્ષ થયા, આ વાત આ વિચાર આ ભાવના કરતા કે મારે મારું કલ્યાણ કરવાનું છે, મારે મારું કલ્યાણ કરવું છે. તો એ ભાવના તારી ખરી છે કે ખોટી છે, સાચી છે કે ખોટી છે, એનો કોઈ તારે ટાવો કે પ્રૂફ મેળવવું છે તો આ તને આઈ ભૂલે,
બરાબર
સમજી લે કે જો તું અનેક પ્રકારના વિવિધ શુભાવો કરવા લાગ્યો, એના ઉપર તારી ઘણી મુખ્યતા થઈ, ઘણી મુખ્યતા રહી એટલે છૂટ્યા નહીં, એમાં ને એમાં રૂચો કુચોર્યો, કદાચ અશુભ થોડું ઘટાડ્યું છે, થોડું વધ્યો છે, પણ એની પ્રધાનતાની મુખ્યતા રહી એનો અર્થ શું? કે એનો અર્થ તે અહીંયા સર્વસ્વ માની લીધું છે. અથવા બીજી રીતે કહીએ કે શુદ્ધતાની વાત તે સાંભળી ગુરુ ગુરુના પ્રતાપે, બાકી તો સંપ્રદાયમાં તો ક્યાંય શુદ્ધતાની વાત નથી એટલે એકલા શુદ્ધમાં રહેલા બિચારા જીવો એનો શું અફસોસ કરવો, એનો તો અફસોસ કરવાનો, એની પણ તો કોઈ સંભાવવા વાત મળે એવું નથી. પણ તે વાત સાંભળ્યો છતાં એ દિશાના પ્રયત્ન ન કર્યો તો પેલા મન તારામાં શું થઈ રહ્યો, મોટાનો તો વધારે ગુનેગાર છે, જવાબદારી તો તારી વધે છે. વાત સાંભળે એ મફતની વાત નથી, જવાબદારીની વાત છે. પેલા કરતા વધારે દોષિત થઈ જાય છે, કેમ કે સાંભળ્યા છતાં ગણકારતો નથી. પેલાને સાંભળવા મળે નથી, બિચારો શું કરે એમ તેને છૂટી શકે, અને સાંભળવા મળીને ગણકારતો નથી એટલે સિદ્ધિ અવગણ ના કરે છે, સુખી અવગણ ના કરે છે, ડાયરેક્ટ સિદ્ધિ 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 વાત છે.
જવાબદારી બેંકનો ચેરમેન ભૂલ કરે તો બેંક ખાડામાં જાય, મોટી સજા છે કે નાની સજા છે? પટાવાળા ભૂલ કરે તો બેંક ખાડામાં જાય, બેંક ખાડામાં ના જાય. પોતાનું વાવચર ઉચ્ચાર આગો પાછો થયો એટલું નુકસાન થાય, ના તો આખી પોલિસી ખોટી પડે એને.
બરાબર,
નીચે એને ઘડવાની છે. ગૃહસ્થને ચક્રવર્તી પરિણામ ઉત્કૃષ્ટ પૂર્ણ પરિગ્રહ હોય, ઇન્દ્રને ઇન્દ્ર જેટલો ઉત્કૃષ્ટ પરિગ્રહ હોય, સુમ્ય દ્રષ્ટિ હોય, મોક્ષ જાય. દીક્ષાંગીકાર કરીને એક તાણાવાણો રાખે અને સાધુ પર મારે નિવેદન થઈ ગયું. ત્યારે ભગવાનના કાકડીના સ્વરની હસીને સજા આપે છે. બાપુ કાકડીનો સ્વર નથી, આ તો જીનેશ્વરના માર્ગને લૂંટે છે, માર્ગને માર્ગ સ્થાપે છે, લૂંટે છે. તો માર્ગને ભગવાનના માર્ગ પર ખાસ કરે છે, માટે એમ મોટી સજા ગણવામાં આવે છે. ઉપર ઉપરથી મોટો દોષ ન દેખાતો હોય, એ દોષ કેવડો છે એ સમજવું માપવું એ જુદા વિશે થઈ જાય છે. જે સર્વસ્વ શબ્દ લીધો છે એમાં મર્મ છે. શું કે વિવિધ સુભાવો કરીને, અનેક પ્રકારના સુભાવ તો કર્યા, કેમ કે ભાવ થયો કે મારે કલ્યાણ કરવું છે, એટલે અનેક પ્રકારના સ્વભાવકો થયા. એને કયા એમ માઇન કેમ કે કર્તવ્ય બુદ્ધિ છે કે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, પણ એમાં સર્વસ્વ માનીને ત્યાં સંતોષ આવી ગયો. કેમ ત્યાંથી બહાર નીકળીને શુભતા નામ આવ્યો? કે એની જે મુખ્યતા હતી એમાં સર્વસ્વ માન્યું હતું. સર્વસ્વ માને તો ત્યાં અટકે, સર્વસ્વ ન માનીને કરવાનું બાકી બીજું છે એમ માને એ ત્યાં અટકે એમ નહીં. સંતોષ આવી ગયો, સંતોષ આવી ગયો. જ્યાં કોઈ પણ પરિણામ વિષયક સંતોષ ઉભો થાય ત્યાં દર્શન તીવ્ર થઈ ગયો છે એ પૂછવાની કે સાબિત કરવાની જરૂર નથી. દર્શન તીવ્ર થઈ ગયો છે. દર્શન પ્રકરણનો આ એક મુખ્ય મુદ્દો છે કે સંતોષ થયો. સંતોષ આવી ગયો એવું તો ક્યારે નથી લાગતો, એવો તો કઈ વિચાર નથી આવ્યો કે સંતોષ આવી ગયો. તો સંતોષ તો નથી અગણીને ઉભર હજુ બીજા છે, એમાં સંતોષના લક્ષણ બીજા છે. અપલક્ષણના લક્ષણો હોય છે. શું સંતોષ થયો? કેવા કેવા પ્રકારે સમજાય તો પોતે જે કાંઈ શુભભાવ કરે એની ભૂલો ચૂકે જે ગણના કરે તો એક સંતોષનો પ્રકાર છે.
બરોબર,
એની ગણતરી કરે કે મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, અત્યાર સુધીમાં આટલી ક્રિયા કરી, અત્યાર સુધીમાં આટલી પૂજા કરી, અત્યાર સુધીમાં આટલા શાસ્ત્રો વાંચ્યા, અત્યાર સુધીમાં આટલું દાન દેવું, અત્યાર સુધીમાં આટલું 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 વિવિધ પ્રકારે આટલું કામ કર્યું, આટલા મંદિર બાંધ્યા, આટલું પ્રાણી કર્યું, આટલું ગણના કરી. આ બીજા વેશમાં સંતોષ આવીને ઉભો હોય તો ના ઓળખતો તું જાણ, બાકી છે એ સંતોષ બીજું કામ
બને.
ગણતરીમાં જેવો સંતોષ આવે, સંતોષ થાય ત્યારે જ એને ગણતરી થાય, મિત્ર એને ગણતરી થાય નહીં. એ સંતોષ મંદોષ છે. કલ્યાણ કરવાની સાચી વિધિને એ જાણી નહીં. વિધિનો બોલ છે. આત્માનું કલ્યાણ કરવું છે એની ખરી ભાવના હોય, એની સાચી ભાવના હોય તો ભાવનાનું એવું સ્વરૂપ છે. ભાવનાના પરિણામમાં એ એક પ્રકાર છે કે એની ભાવનાનો અવરોધક કોઈ પણ ભાવ એને ઊભો થાય
તો એને તરત ખબર પડે, લાઈટ થાય.
ભાવના પ્રયોજન સાથે શુદ્ધ સંબંધ ધરાવે છે. જગતમાં પણ પ્રયોજનના વિષયમાં કોઈને સમજાવવું પડતો નથી. સીધું કાળ કૂતરું નુકસાન થાય એટલે શુદ્ધ છલંગ મારે એને રોકવા માટે. ઉભરનારી વિચાર ન કરે પણ શુદ્ધ ઝડપ કરે કે આ મારા પ્રયોજનનો બાઠક છે. શું એમ અહીંયા ભાવનાનું સાચી ભાવનાનું એક લક્ષણ છે કે ભાવનાને કોઈ બહારનો કોઈ રોકી શકતો નથી. કોઈ અનુકૂળતાઓ બહારમાં રોકી શકતી નથી, કોઈ પ્રતિકૂળતાઓ બહારમાં રોકી શકતી નથી, અનુકૂળતાઓ લટકાવી શકતી નથી, પ્રતિકૂળતાઓ એને ખેંચી જઈ શકતી નથી. ભાવના બે ગણના કાળમાં ભાવના તો ભાવનાત્મકપણે એકદમ ઉત્કૃષ્ટ થતી જાય. ભાવનાને કોઈ પ્રતિબંધ છે, ભાવનાને કોઈ અવરોધ છે તો એ પોતાના જ પરિણામનો છે. સાચી ભાવના વાળાને પોતાના ભાવના વિરુદ્ધ પરિણામ જે છે એને સીધા ખટકે, જેને આંખમાં કણો ખટકે એમ સીધા એને ખટકે, અંદર ખટક મારે. તો એ જે ભાવનાનું છે એને વિધિ પકડાય છે એનું શું કારણ છે? એ મુદ્દો અહીંયા આ પગલે જેવો છે. છેલ્લું જે વચન છે કે કલ્યાણ કરવાની એ જીવે સાચી વિધિને જાણી નહીં. તો કોઈ બચાવ કરો તો શું કરો બિચારો? અનાદિથી અજાણ્યું છે, સાચી વિધિ તો જાણતો જ નથી. ન જાણે તો શું કરે? તો ભૂલમાં આવી ગયો. શું કરવું પણ શું? કેમ કે છે અનાદિનો અજ્ઞાની અજાણ્યો છે કે એમ નથી. ભાવનાનો વિષય એવો છે કે જે જીવ ભાવનામાં આવે એ જીવ વિધિઓ ચડે છે. એ જીવ કાર્ય કરવાની, કલ્યાણ કરવાની સાચી વિધિએ ચડે છે અને એ જીવ કલ્યાણ કરવાની ખોટી વિધિ અવિધિ એમાં એ રસ્તે ચડતો નથી, એ રસ્તે જતો નથી. એમ થવાનું શું કારણ છે? કે એની ભાવનાના અવરોધક પરિણામ છે એ સીધા એને ખટકે છે. આ શીખવાનો વિષય નથી. આવું કોઈ શીખડાવે ને શીખે એ વિષય નથી. આ તો અંદરથી નિર્દોષ પરમાત્મા ખટક મારે છે. તો નિર્દોષતાનો પિંડ છે કે નહીં? નિર્દોષતાનો પિંડ છે. પરિપૂર્ણ નિર્દોષ અવસ્થા જેવું સ્વરૂપ છે એવી ભાવના થઈ છે જેને, એને એ ભાવનાના અવરોધક ભાવ ઉપર અંદરથી આત્મા એનો ખટક માર્યા વગર રે નહીં. બહુ કુદરતી વ્યવસ્થા છે આ, વસ્તુની વ્યવસ્થા છે આ. સ્વયં અત્યે એ વાત કોઈને શીખડાવી આવે છે એવું નથી. ગુરુદેવશ્રીએ આ બધું સ્પષ્ટ કર્યું છે. આપણે તો કીધેલું જ કહીએ છીએ, સીધી વાત છે. ભાવના રેખા કરવી ને એ વિષય ખાસ કરીને આ ગ્રંથ જોતા બેનશ્રીના પ્રવચનનો વિશેષ આવેલો છે. ભાવનાનો વિષય વિશેષ આવેલો છે એટલે ગુરુદેવશ્રીને પણ આ પુસ્તક વાંચીને વધારે ભાવ આવે છે. ખૂબ પ્રશંસા કરે, ભાવ આવે છે તો ખૂબ પ્રશંસા કરે. એનું કારણ એ છે કે ભાવનાનો વિષય બહુ સુંદર રીતે પાછા એમ જે રીતે ઉઠાવ્યો છે, જ્યાં જ્યાં ઉઠાવ્યો છે બહુ સારી
પદ્ધતિ
આવે છે. માર્ક કરી શું? એક કૃષ્ણ બોલ છે ને, એક કૃષ્ણ બોલ લીધો ને, બહુ જોર છે. ભાવનામાં તો ઘણા બોલ છે, આપણે આવ્યા છે. એક કૃષ્ણના બોલમાં તો એટલું બધું જોર માર્યું છે કે ચૌદ બ્રહ્માંડની તાકાત એક બાજુ મૂકો અને એક બાજુમાં એક જીવની પૂર્ણ શુદ્ધતાની ભાવના મૂકો તો બ્રહ્માંડ ને તોડી નાખે એ વાત છે. એક ભાવના, એક સમયનું પરિણામ છે ભાવના. તો ભાવના તો એક સમયનું પરિણામ છે પણ સાચી ભાવના છે. ચૌદ બ્રહ્માંડ ને તોડી નાખે. ભાવનાનો બોલ પહેલો એકવીસમો છે, પછી 23, 95, પછી 9 નંબરનો છૂટી ગયો છે, 8 નંબરનો છે, પછી 92, 103, 164, 224, 263, 282 અને 347 આટલા ભાવનાના સીધા બોલ છે. બાકી એ એ જ વિશે જેમ કે આ 234 નંબર નથી લીધો. વિધિનો વિષય છે, માર્ગદર્શન છે, બધું એને લાગુ પડે પડે. એ વિશે બહુ નવ શિક્ષણ પાસે આવેલો છે. કલ્યાણ કરવાની સાચી વિધિને જાણી નહીં. એ સાચી વિધિને કેમ જાણી નહીં? કે ભાવના સાચી કરીને, ભાવના સાચી કરીને તો તને વિધિ હાથમાં આવે. વિધ કાર્યની પદ્ધતિ મૂળ જે કોઈ આ માર્ગની અંદર સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ હોય, વિષય હોય, તત્વનું તત્વ હોય, તો તે વિધિનો વિષય છે. જે વિધિ વાંચે, સાંભળે, વિચારે, પણ પોતાએ કેવી રીતે કાર્યનો આરંભ કરવો, પ્રારંભ કરવો, એ કાર્યની પદ્ધતિ કે રીત હાથમાં આવવી, એ બહુ સૂક્ષ્મ વિષય છે. અને એ વિષય સિદ્ધ જ સહેલાઈથી સુગમ રીતે હાથમાં આવી જાય એની આ ચાલે છે. ભાવનામાં આવે, એકવાર ખરી ભાવનામાં આ ભાવનાનો ખોટો વેશ નહીં ચાલે. ખરા વેશમાં આ તારા ભાવનાને અવરોધક પરિણામ છે એની તને ખબર પડી જશે. આ ભાવ મારી ભાવનાને રોકનારો છે, કોઈ ભોગે ચાલે નહીં. કોઈ ભોગે આ ભાવ ચાલે નહીં, મારે ન ચાલે એટલે ન ચાલે. એને કોઈ રોકનાર નથી, એને વિધિ મળે જ મળે, એને વિધિ ન મળે કોઈ દિવસ ત્રણ કાળમાં બને નહીં. એટલે તો ગેરંટી મારે છે. ચૌદ બ્રહ્માંડ લીધા એક બાજુ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, બીજી વાત લીધી કે અનંતા તીર્થંકરો જે થઈ ગયા એને સાક્ષી લીધી. કે અનંતા તીર્થંકરો એ કહેલી આ વાત છે. આટલું બધું જોર ક્યાંય માર્યું ન હોય તો એ ભાવનાના વિષયમાં માર્યું છે. કેટલું વજન છે વિચારી લઉં, એ વિષય કહેતા એ વિષય ઉપર કેટલું વજન છે એ વિચારી લઉં. આટલું બધું પાછળ જો નવું છે એની પાછળ કોઈ ગણિત છે તો શું છે? કેમ કહું કે જેમ શુભ ભાવ છે, એક ક્ષણમાં શુભ ભાવમાં સરળ સિદ્ધિમાં અંતર જે વિમાન છે ત્યાં જીવ પહોંચે છે. એક ક્ષણના અશુભ ભાવમાં સાતમી માર્કીએ જે અશુભ ની મૂળ પરિણામ છે એની સાથે પણ કુદરત આવી રીતે બંધાયેલી છે. કોઈ છટકી ન શકે, કોઈ છૂટી ન શકે. તીર્થંકર નો જીવ હોય પરિણામ છે તો નરકમાં જવું પડે. એમાં પછી જોઈ શકાય નહીં. તો શુદ્ધ પરિણામ સાથે અને ભાવના સાથે કુદરત ન બંધાયેલી હોય બને જ કેવી રીતે? ભવિષ્ય અશક્ય વસ્તુ છે. અશુદ્ધ સાથે, અશુદ્ધ સાથે જો કુદરત બંધાયેલી છે, સાબિત કરવાની જરૂર નથી. અશુદ્ધ સાથે કુદરત બંધાયેલી છે, એટલે ગણિત એની પાછળ એ છે. આ તો સમજી શકાય એવી વાત છે, કોઈને પણ સમજી શકાય એવી વાત છે. આકરા ઉદયપુરમાં આવે છે તો શું કહેશે? કાંઈ નહોતું પણ ભણવામાંથી ભાલા ઉભા થયા. શું લોકો શું થઈ ગયું છે? ભણવામાંથી ભાલા ઉભા ને ભાલા ઉગતા હશે કે જમીનમાંથી વનસ્પતિના ઘાસના અંકુરા ખૂટે પણ કઈ ભાલા ઉગ્યા. પણ એવી પ્રતિકૂળતા આવે તો ખૂટો હોય ને સીધું ભાલું નીચે થયા અને જેમ ઘૂસી જાય એના જેવું છે. એવું એક કુદરતી વ્યવસ્થા છે. એમાં ઇન્દ્ર, નરેન્દ્ર, જનેન્દ્ર કોઈનું કઈ ચાલે એ વસ્તુ વ્યવસ્થામાં બનતું નથી. એ નથી આખો ભાવનાનો વિષય લીધો છે. તાત્પર્ય એવું કહે છે કે શુદ્ધાવ થશે શુદ્ધ તારો કહ્યું નથી તો શુદ્ધ ભાવ થશે, પણ કોઈ દી શુદ્ધતામાં આવ્યો નથી. પણ પ્રધાનતા મુખ્યતા કરીશ નહીં, સર્વસ્વ પણ થઈ જશે. શું પ્રધાનતા કરીશ નહીં, મુખ્યતા કરીશ નહીં. જ્ઞાન સ્વભાવની મુખ્યતા કરવી છે. સ્વભાવના પુરુષાર્થમાં ગતિમાન થવું છે, સ્વભાવના પુરુષાર્થમાં અગ્રેસર થવું છે, અને સ્વભાવને પ્રાપ્તિ કરવી છે અને શુદ્ધતાને પ્રાપ્તિ કરવી છે. એ ભાવનાને એ મુખ્યતામાં રહેવી. ભાવનાનો વિષય મુખ્ય થશે તો શુદ્ધભાવ આવશે, પણ મુખ્ય નહીં થાય. અને શુદ્ધભાવ આવતા મુખ્ય થશે તો સુધી તારે ભાવનાને ઠેસ લાગશે અંદર. એ છે આવું સ્થાન છે ભાવનાના વિષયે, દરેકને આવું સ્થાન છે. સિદ્ધિ અંદર ઠેસ વાગશે, આ ભાવનાને ઠેસ વાગે છે. મારી આ ભાવના નથી, થાય બીજી વાત છે, પણ મારી ભાવના નથી. તો એ નિરસપણે થયેલા શુદ્ધાવ તમે અનુભવીને સ્થિતિમાં બાંધશે નહીં. નિરસપણું આવશે, તમે મોકળાશ રહેશે. શેની મોકળાશ રહેશે? કે તારો આત્મ પ્રત્યય અંતર્મુખનો પુરુષાર્થ કરવામાં મોકળાશ થઈ જશે. નહીતર કાં અશુભ ના રસ મળશે ને કાં શુભ ના રસ તમને મળશે. અને એ રસ ન પહેલેથી ઉભો થાય એના માટે ભાવના એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. અથવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય જે વિધિનો છે, સાચી વિધિ મળવી એને માટે પણ આ એક જ વાત છે કે તારે ભાવનામાં આવે. ભાવનામાં આવવાના કોઈ રીતે કાર્ય થશે નહીં. સાચી ભાવના એ પહેલામાં પહેલું એ એક જ સાધન છે કે જ્યાંથી એને વિધિના દોર હાથમાં આવે છે. મેં તો કોઈ રીતે વિધિ મળતો નથી, વિધિ મળતી નથી. અને ગમે તે પરિણામ થઈને આયુષ પૂરું થઈ જાય છે અને પત્તો પછી લાગતો નથી.